તારીખ 29/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 53 અને 54 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20
પ્રતિપાદન કરે છે એમાં અતિન્દ્રિય સુખ ઉપાદેય અને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ એક જ ઉપાદેય છે એના વિસ્તાર પૂર્વક ઇન્દ્રિય જ્ઞાન અને સુખ એ છે એવા પ્રતિપાદન રૂપ છે આ ચોથા સ્થળમાં પ્રથમ અધિકારમાં ચોથા સ્થળનું આ સૂત્ર કહે છે અસ્થિ એટલે અસ્થિ અસ્થિ વિદ્યુત જે છે એને અસ્થિ રૂપે કહેવામાં આવે છે ત્યાંથી સૂત્ર શરૂ કર્યું છે ને અસ્થિ અમુત્તમ ઉત્તમ વિદ્યુત કેમ કરતો જ્ઞાનમ વિશે ભિન્ન પ્રક્રમો વ્યવહિત સંબંધીના જ્ઞાન છે અસ્થિ એટલે જ્ઞાન છે અસ્થિ એટલે છે જ્ઞાનમ 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 વિશે ભિન્ન પ્રક્રમો ભિન્ન છે જે જ્ઞાન છે અને ભિન્ન પ્રક્રમો પ્રક્રમો છે ને વ્યવહિત સંબંધ જેનો સંબંધ છે વ્યવહિત સંબંધ જાણવા રૂપ વ્યવહાર સંબંધ છે ભિન્ન છે અને વ્યવહારે જાણવા રૂપ સંબંધ છે કેમ વિશિષ્ટમ મૂર્તમ અમૂર્તમ છે મૂર્ત અને અમૂર્ત એવા પદાર્થો સાથે પુનરપી કેમ વિશિષ્ટમ યદ અમૂર્તમ તદ અતિન્દ્રિયમ મૂર્તમ પુનરિન્દ્રિયમ જે અમૂર્ત છે તે અતિન્દ્રિય છે અને મૂર્ત જ્ઞાન છે તે ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું છે અથવા ઇન્દ્રિયના નિમિત્ત દ્વારા જે જાણે છે એ જ્ઞાનને મૂર્ત કહેવામાં આવે છે મૂર્ત ઇન્દ્રિયો દ્વારા જેનો જન્મ છે ઇન્દ્રિયજમ તે જ્ઞાન પણ મૂર્ત છે અને અતિન્દ્રિય જે જ્ઞાન છે તે અમૂર્ત છે આમ તો જ્ઞાન પોતે અમૂર્ત જ છે ઇન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાનનો તફાવત બતાવવા માટે જ્યારે અતિન્દ્રિય જ્ઞાનને અમૂર્ત કહેવામાં આવે છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનને મૂર્ત કહેવામાં આવે છે પ્રતિપક્ષ છે ને જો અતિન્દ્રિય જ્ઞાન અમૂર્ત છે તો ઇન્દ્રિય જ્ઞાન મૂર્ત છે ઇત્થમ ભૂતમ જ્ઞાનમ અસ્તિ આવું જ્ઞાન છે કેશુ વિષય શું કોના કોના વિષયમાં આવું છે કે જ્ઞેય પદાર્થ શું જ્ઞેય પદાર્થના વિષયમાં જ્ઞાન છે કે આવું છે જેને વ્યવહારે જ્ઞેય સાથે સંબંધ છે છતાં ભિન્ન છે વ્યવહારે તો જ્ઞેય સાથે સંબંધ છે કેમ કે જેવું જ્ઞેય છે એવું જ જ્ઞાનમાં જણાય છે તથા એવ જ્ઞાનવત અમૂર્તમ અતિન્દ્રિયમ મૂર્તમ ઇન્દ્રિયમ જમ સુખમ વિધિ તે દ્રષ્ટાંતે જ્ઞાનની જેમ જ્ઞાનવત જેમ જ્ઞાન અમૂર્ત અને અમૂર્ત છે, ઇન્દ્રિય જ અને અતિન્દ્રિય જ છે, તે જ પ્રમાણે સુખ પણ મૂર્ત છે અને અમૂર્ત છે, અથવા ઇન્દ્રિય ઇન્દ્રિય જ છે અને અતિન્દ્રિય છે. જ્ઞાનના દ્રષ્ટાંતે સુખને લીધું, કેમ કે જ્ઞાનથી અપિન્દ્રિયનું સુખ છે ને. જ્ઞાનવત અમૂર્તમ અતિન્દ્રિયમ, જે સુખ છે તે અમૂર્ત છે તે અતિન્દ્રિય છે. જ્ઞાનની જેમ જે સુખ અતિન્દ્રિય છે તે સુખ અમૂર્ત છે, અને જે મૂર્ત છે જે સુખ તે ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું છે. જ્ઞાનના બે ભેદ અને સુખના ભાવ બે ભેદી. યમ તેષું પરમ ચ તમને યમ વ્યક્તિષુ પૂર્વોક્ત જ્ઞાન સુખેશું, તેષું એટલે પૂર્વોક્ત જ્ઞાન સુખેશું, પૂર્વે જે જ્ઞાન અને સુખ કયા મધ્યે તે મધ્યે પરમ ઉત્કૃષ્ટમ અતિન્દ્રિયમ તદુપાદેયમ ઇતિ જ્ઞાતવ્યમ. જે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ છે તે પરમ ઉત્કૃષ્ટ છે, અને તેથી તે ઉપાધિ છે એમ જાણવું જોઈએ. અતિન્દ્રિય સુખ ઉત્કૃષ્ટ છે, નિરાકુળ છે, નિર્દોષ છે, તેથી તે ઉપાધિ છે એમ જાણવું જોઈએ. આ સુખનો વિષય બહુ મુદ્દાનો છે, લીધું છે. જીવની ભૂલ ક્યાંથી થાય છે, મૂળ મોક્ષોની ભૂમિકાથી, એ વાત શ્રીમદજીએ લીધી છે. ઈચ્છા એટલે ભૂતગળમાં થોડું પણ સુખ છે આપણે કઈ બહુ માનતા નથી, પણ થોડું તો રહી જાય એ ઘણું કરીને મોક્ષોને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે. સામાન્યપણે મુમુક્ષુ જીવને એટલે ધર્મના ક્ષેત્રમાં આવનાર જીવને કાંઈક આત્માનું હિત કરવું છે સામાન્ય ઈચ્છા હોય એવા જીવને પણ લોકની અલ્પ પણ સુખેચ્છા હોય છે, અને તેનું કારણ એકનું પણ જે રહી જાય છે કે તેને લીધે એ જીવની યોગ્યતા રોકાઈ જાય છે અને એ સમ્યક દર્શનને પામી શકતો નથી, એટલે કે ધર્મને જ પામી શકતો નથી. ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી ધર્મથી વંચિત રહેવાનું કારણ આ છે કે અહીંયા આ વાત લીધી છે કે નિશંકપણે તે સત છે અથવા પરમાનંદ રૂપ છે એમ નિશ્ચય નથી. આ નિશ્ચય છૂટી જાય છે. સુખ મારા આત્મામાં છે, અતિન્દ્રિય સુખનો સાગર હું છું એવું એ નિશ્ચય છૂટી જાય છે. નિશ્ચય રહેતો નથી અને એને કારણે એને અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે. અને તેથી કેટલીક શાતા જોડાય છે કે જે કેટલીક વાર પ્રિય લાગે છે, નાળ પકડી છે બરાબર, અને તેથી જીવની યોગ્યતા રોકાઈ જાય. આટલી વાત ભાઈ ઉદયના તમામ પ્રસંગમાં ક્યાંય ઉદયના વિષયમાં અનુકૂળતાથી સુખ છે એવા બ્રહ્મા ન પડે ની સાવચેતી રાખજે. સમ્યક દર્શનની વાત તો પછી છે, પ્રથમ તો જાગૃતિ અને સાવચેતીની વાત છે. મુમુક્ષુજીને મુમુક્ષુની ભૂમિકામાં જો આ પ્રકાર ઉત્પન્ન ન થયો તો કોઈ કાળે સમ્યક દર્શન દર્શી થાય કોઈ વસ્તુની સ્થિતિમાં નથી. એટલે કે ધર્મની પ્રાપ્તિ એને થાય એ વસ્તુના સ્વરૂપમાં જ નથી. એ કદી આશા રાખવા જેવી નથી કે એ સિવાય બીજું કઈ કરતા કરતા જીવને ધર્મ થઈ જશે. ધર્મ તો નહીં થાય પણ દુઃખનું કારણ થશે. એ જ્ઞાનાદિ જે સાધન બાય સાધન છે તે જ ક્ષણે દુઃખનું કારણ, તે ક્ષણે દુઃખનું કારણ અને પરંપરા એ પણ દુઃખનું કારણ. બહુ મુદ્દાની ગાથા આવે છે. શાસ્ત્ર જ્ઞાન દુઃખનું કારણ છે, તે જ ક્ષણે દુઃખનું કારણ છે, તે ક્ષણે દુઃખનું કારણ છે, પરંપરા એ સુખનું કારણ થવાનો સવાલ રહેતો નથી. શાસ્ત્રમાં એમ નથી કહ્યું કે ભાઈ તને બાય અનુકૂળતા સુખ નું કારણ છે. એવું તો શાસ્ત્રમાં તો પણ શાસ્ત્ર જ્ઞાન ને સમજ્યા પછી, ધારણામાં લીધા પછી, વિચારમાં લીધા પછી એ વાતને તે તારા હૃદયમાં ઉતારી નથી. આ ગડબડ થઈ શકાય અને આ કાર્ય થયા વિના, આ કાર્ય સાવધાનીથી, ઉત્સાહથી, સારી રીતે થયા વિના કોઈ બી સમીર દર્શનને પામે છે એવું ત્રણ કાળમાં બનતું નથી. બહુ મુદ્દાની વાત છે. કેમ કે જીવના જેટલા કોઈ વલખા છે એ સુખને વિશે છે, સુખને માટે છે. લેશ બહુ લેશ વિચારમાં ઝાપતા મારે છે, ધાવા નાખે છે એમના વચને કે ક્યાંયથી એને સુખ મળે. પણ આખા સુખના સ્વરૂપને પોતાને જ ભૂલીને એ ગમે તેટલો પ્રયત્ન કરે અને એને કોઈ કાળે શાંતિ થાય એ વસ્તુના સ્વરૂપમાં બની શકે જ નહીં. એ તો પણ નિશ્ચય એને રહેવો જોઈએ. મૂળ નિશ્ચયથી ચૂક થાય છે એટલે લક્ષ્ય બહાર જાય છે એટલે એને તન્મય પણ સુખ બુદ્ધિ એ પર વિષયમાં આવ્યા વગર રહેતો. આથી પછી ચોખ્ખું કેટલું કહેવાય, એકદમ અનુભવની વાતને ખુલ્લી કરીને મૂકવાની છે. નગ્ન સત્ય છે લાગવું જોઈએ, ખરેખર લાગવું જોઈએ. આવે છે ને એ પાત્રતાના લક્ષણનો એક વિષય છે કે જગતથી કોઈ વિલક્ષણ જાતનો આ વિષય છે અને પરમ સત્ય રૂપે છે કે એને પ્રથમ સાંભળતા જ જીવને એની ચોંટ લાગ્યા વિના, જો એને ચોંટ ન લાગે તો એની પાત્રતા છે માયાનો પ્રકાર છે. એને પહેલેથી જ નિશ્ચય રહેવો જોઈએ ને કે આમાં પણ સુખ છે એની આભાસ કેમ થાય, એની જાગૃતિમાં આભાસ થવાનો સવાલ નથી. એ જાગૃતિ આવી ગઈ છે પણ સુખનો નિશ્ચય જ્યાં પોતાનો સુખ સ્વરૂપ છે, પોતે જ પરમ આનંદ સ્વરૂપ છે એ નિશ્ચય નથી ત્યાં એને એમાં બાય સાતામાં પ્રિયતા આવ્યા વગર પ્રિય લાગે. અભિપ્રાય નથી બદલાવાનું, ધ્યેય બદલાવાનું નથી. અને એ સિવાય ગમે એટલું સમજે તો હવે કરવું શું એ વાત ઉભી જ રહી જશે. આ બધું સમજાય તો છે પણ હવે કરવું શું કાયમ રહી જશે. પણ આ બધું સમજાય તો પછી શું કરવું એ જ ને સમજાણું, બધું સમજાણું એમ તો કે છે. શું કરવું એ તો સમજાણું મને કાંઈ સમજાણું. સદૈવ વિપ્રિયતે તેનું વર્ણન કરવામાં આવે છે. અમૂર્તા ભી શાયિકી ભી અતિન્દ્રિય ભી સિદાનંદ એક લક્ષણા ભી શુદ્ધાત્મ શક્તિ ભી ઉત્પત્વાત ઉત્પન્નત્વાત અતિન્દ્રિય જ્ઞાનમ સુખમ ચ આત્મા આધીનત્વેન અવિનશ્વરત્વાત ઉપાદેન વિચિત. આ બધા કારણો લીધા છે. અમૂર્ત છે, અમૃત હોવાથી, ક્ષાયિકી હોવાથી, અતિન્દ્રિય હોવાથી, ચિદાનંદ એક લક્ષણ, ચિદાનંદ એક જેનું લક્ષણ છે એવું હોવાથી, શુદ્ધાત્મ શક્તિથી જેની ઉત્પત્તિ હોવાથી, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ, આત્માધીન હોવાથી, સ્વાધીન હોવાથી, જરા પણ પરાધીન નહીં હોવાથી, કોઈ પર વિષય ના આધીન નથી, અવિનશ્વરત્વાત અને પોતે અવિનશ્વરપણે હોવાથી, કાયમ નિત્ય રહેતું હોવાથી એ ઉપાધિ છે. અતિન્દ્રિય અવિનશ્વરત્વાત ઉપાધિ નીતિ તે ઉપાધિ છે. પૂર્વોક્ત અમૂર્ત શુદ્ધ આત્મશક્તિ જો વિલક્ષણ વી એવું જે કહ્યું, અમૂર્ત શુદ્ધ આત્મશક્તિથી ઉત્પન્ન, એનાથી વિલક્ષણ એટલે વિરુદ્ધ, ક્ષાયુક્ષમી આવરણવાળું, કર્મના આવરણવાળું ક્ષાયુક્ષમી ઇન્દ્રિય શક્તિ ભી ઉત્પન્નત્વાત, ઇન્દ્રિય શક્તિથી ઉત્પન્ન થયેલું ઇન્દ્રિયજમ જ્ઞાન સુખમ, ઇન્દ્રિયથી જન્મેલું જ્ઞાન અને સુખ, પરાયતત્વેના પરાધીન હોવાથી, વિનશ્વરત્વાત વિનાશક હોવાથી, ક્ષણિક હોવાથી એવી છે એવું આ ગાથાનું તાત્પર્ય છે. કેટલા વિશેષણથી વાત કરી છે, કોઈ રીતે એને કિંમત આવે એટલે બે વાતને સામે સામે રાખીને સરખાવી કે આ સોનું છે અને આ કથિર છે. પછી સોના ને સોનું જાણે ને કથિર ને કથિર જાણે, પછી કથિર ની એને કિંમત રહે તો એને સોનું ને કથિર જાણ્યું છે એ વાત રહેતી. આ નિશ્ચય નો આટલો અર્થ છે ભાઈ, નિશ્ચય નો અર્થ છે કે જેની કિંમત ટંકાઈ જાય એક વાર નિર્ણય થઈ જાય એને એનો નિશ્ચય કહેવામાં આવે છે. અને કિરણ કિંમત આવ્યા પછી એનો ફેર પડે છે એવું કદી જ્ઞાનમાં બનતું નથી. આ જીવને ખરેખર સાચા સુખની એટલે આત્માની કિંમત આવી નથી. જોઈએ છે સુખ, પણ સુખનું સ્વરૂપ વિચાર્યું નથી, સુખનું સ્વરૂપ નક્કી કર્યું નથી, સુખ ક્યાં છે કેવું છે એ જાણ્યું નથી, અને કેવી રીતે મળે એ પણ જાણ્યું નથી. જૂઠી કલ્પના સુખની થાય છે, જ્યાં સુખ નથી ત્યાં સુખની જૂઠી જ કલ્પના થાય છે. અનુભવ વિના પણ એને કઈ ખબર જ નથી પડતી એવું કાંઈ નથી. કોઈ નિર્ધન એમ નથી કહેતો કે હું સઘન થયો નથી માટે મને સઘનપણાના સુખની ખબર નથી. નિર્ધન એ કદી એમ કહે છે કે ભાઈ મારી પાસે તો કદી પૈસા થયા નથી એટલે પૈસા વાળાને કેવું સુખ હોય એમ એને ખબર નથી, માટે હું એવા સુખનો પ્રયત્ન કેવી રીતે કરવો. જ્ઞાનીઓ છે, મુનિઓ છે, ઇતિહાસના પુરાણોના હજારો દ્રષ્ટાંતો છે. એમ કહ્યું છે ને કે સ્વાધીનત્વ સ્વાધીન છે, આત્માધીનત્વાત્. એટલે કોઈ પ્રતિકૂળ સંજોગો એ આત્માધીન સુખને લૂંટી શકતા નથી, શકતા નથી, એનો નાશ કરી શકતા નથી, એનું હરણ કરી શકતા નથી. ગમે તેવી સંજોગની પરિસ્થિતિ પ્રગટ વાત છે, કોઈ યોજાની વાત છે. અને તને પણ જે પ્રતિકૂળતામાં દુઃખનો ભય છે, પ્રતિકૂળતામાં જીવને દુઃખનો ભય નથી એ વાત તો છે જ નહીં. ભલે વર્તમાન ગમે તેટલી અનુકૂળતા એને કલ્પી હોય, માની હોય, ને સુખપણું સાતાપણું પ્રિય ભલે લાગતું હોય, તો પણ તે જ કાળમાં એને પ્રતિકૂળતાનો ભય નથી, દુઃખનો ભય નથી. કેમ કે તો સ્વપ્રતિપક્ષ છે, ભય સહિત જ જીવે છે. તો એ પ્રતિકૂળતા આવ્યા પહેલા પણ એનો ભય છે, તો એના ઉદયમાં તું નિર્ભય રહીશ કે સુખી રહીશ? એ તો પ્રશ્ન જ રહેતો. જ્યાં મોત આવ્યા પહેલા મરવાની વાત છે, ત્યાં સાક્ષાત મોત આવે. કોઈ પણ હાલતમાં તું નિર્ભય રહી શકે એનું કોઈ સાધન હોય તો એ આત્મજ્ઞાન છે, એ સિવાય બીજું કોઈ જ્ઞાન છે? એની આ વિદ્યા છે. આચાર્ય દેવોએ આ વાતને ખુલ્લી મૂકી છે, છડે ચોક જાહેર કરી છે. એનું વર્ણન કરે છે, એક જ લીટી લખી છે, તદેવ વિવ્રિયતે, એના વર્ણનમાં એક જ લીટી છે. અમૂર્ત છે, ક્ષાયી છે, તમામ કર્મનો ક્ષય કરવા વાળું છે. એનો સ્વભાવ જ એવો છે કે જેના સ્વભાવથી કર્મનો, સ્વભાવથી જ કર્મનો ક્ષય થઈ જાય છે. કર્મને અડમું પડે નહીં, લાકડી લઈને કર્મને હાંકવા પડતા એમ કે છે. આવી વાત છે. ઓટોમેટિક બધું ઈચ્છે છે ને માણસ, બધું ઓટોમેટિક થવું જોઈએ. શું કરવા કે એને થોડી પણ આકૃતા કરવી નથી, આમ છે. તો આ કે છે ઓટોમેટિક થાય તમામ દુઃખના નાશનો ઉપાય, અને સુખ પ્રાપ્તિ નો ઉપાય આમાં સહજ છે, સ્વાભાવિક છે. અતિન્દ્રિય છે, ચિદાનંદરૂપ લક્ષણ સ્વરૂપ છે, પોતાની શુદ્ધ આત્મશક્તિથી ઉત્પન્ન છે. અતિન્દ્રિય જ્ઞાન છે અને અતિન્દ્રિય સુખાવન છે, અને તે એકાંત આત્મા આધીન છે. એમાં કોઈ પર પદાર્થનો, કોઈ પર વ્યક્તિનો, કોઈ પર વ્યક્તિના ઈરાદાનો, આશયનો, ભાવનો, રાગનો કે દ્વેષનો ક્યાંય હસ્તક્ષેપ થઈ શકે એવું નથી, એવું આત્માધીન છે. નિત છે, વળી પાછું એમ નથી કે થોડી વાર આવીને ચાલ્યું જાય છે, એમ પણ નથી. નિત છે, જે અવિનશ્વર છે. આવું હોવાથી તે ઉપાદે છે. એક વાર એની કિંમત એને ખરેખર ટાંકવાની જરૂર છે. વાત પૂરી થઈ જાય છે. જેટલો કોઈ શાસ્ત્રમાં વિસ્તાર છે એ આ એક જીવને નિર્ણય કરાવવા માટે છે. એક બુદ્ધિથી શાસ્ત્રની પ્રવૃત્તિ છે ને, એક બુદ્ધિગમની પ્રવૃત્તિ છે. જે બુદ્ધિગોચર જે વિષયને કરવામાં આવે છે એની હદ કેટલી, કે જીવને યથાર્થ વસ્તુ તત્વનો પોતાના પ્રયોજનનો સુખ દુઃખનો સાચો નિર્ણય થાય. એકવાર જો એને યથાર્થ નિર્ણય થાય તો પછી બધું પાછળનું કાર્ય બધું પૂર્ણ થવા સુધી ઓટોમેટિક ગોઠવાઈ જાય છે. પૂર્ણતી એની એ જ ક્રમથી કામ કરવા લાગી જાય છે, એમાં બીજો ફેરફાર થઈ શકતો. ઉપાધિ છે અને પૂર્વોક્ત જ્ઞાન અને સુખથી વિલક્ષણ મૂર્ત પૂર્વોક્ત અમૂર્ત શુદ્ધ આત્મશક્તિથી વિલક્ષણ એટલે વિરુદ્ધ ક્ષાયુક્ષમી જેટલા આવરણ વાળું ઇન્દ્રિય શક્તિથી ઉત્પન્ન અને ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અને સુખ પરાધીન છે, વિનશ્વર છે, ક્ષણિક છે અને તેથી તે હેય છે એવું તાત્પર્ય છે, એવો સારાંશ છે અથવા એમાંથી આ બોધ નીકળે. હવે અતિન્દ્રિય સુખના સાધન ભૂત એટલે કે કારણ ભૂત અતિન્દ્રિય જ્ઞાન ઉપાધિ છે એમ તેને પ્રશંસે. અધિકાર લીધો છે સુખનો ને એ સુખનું કારણ છે એ તો અધિકાર આચાર્ય દેવ સમ્યક દર્શન નો લે ત્યારે એના કારણમાં પણ જ્ઞાન ને થપે. આમ છે જ્ઞાન છે જ્ઞાન વિના બધું અંધારું. શ્રીમદજી પહેલી દાખા એ દીધી છે ને જે સ્વરૂપ સમજ્યા વિના પાડવો દુઃખ આનંદ. તારા સ્વરૂપ ને સમજ્યો નથી એમાં આનંદ દુઃખ ને બીજું કોઈ કારણ બાકી રહ્યું નથી. બીજું તો બધું અનંતવાર કરી ચૂક્યો છે પણ સ્વરૂપ ને સમજ્યો નથી. દમ પેછડો અમૃતમ શું અધિનિયમ છે પચ્છણ સયદમ સગમ છે ઉદરમ તમ જ્ઞાનમ હવે પચ્છમ. અમૂર્ત ને મૃત પદાર્થોમાં પણ અતિન્દ્રિય ને એ જ્ઞાન છે તે અમૂર્ત ને પણ દેખે છે, મૃત પદાર્થોમાં પણ અતિન્દ્રિય ને પણ દેખે છે, અમૂર્ત ને પણ દેખે છે, અતિન્દ્રિય ને પણ દેખે છે. ઇન્દ્રિયથી પાર એવા પ્રચંડ ને ઢંકાયેલાના પણ દેખે છે, બધાને દેખે છે. કોઈ દેખવાનું જ્ઞાનમાં બાકી રહેતું સ્વ તેમજ પર તે જ્ઞાન પ્રત્યક્ષ છે. એવું જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે અને તે ઉપાધેય છે. સુખની નિરાકુળ રૂપ પોતાના સુખના સુખ સ્વભાવને સુખના વેદન રૂપ પરિણામમાં એની ક્રિયા છે. સુખરૂપ પરિણામ માની, સુખની ક્રિયા છે, જાણવાનું પરિણામ માની, જ્ઞાનની ક્રિયા છે, સુખરૂપ પરિણામ માની, સુખની ક્રિયા છે. એક શબ્દ તો શબ્દ છે ને, આખરમાં શબ્દ છે એમાં વસ્તુ નથી. સાકર શબ્દમાં કઈ સાકર નું ગળ પણ થોડું છે. જ્ઞાન શબ્દમાં જ્ઞાન નથી લ્યો, ઠીક. જો જ્ઞાન જ્ઞાન જણાય, જ્ઞાન માત્ર જ્ઞાન પણ એ જણાય તો સુખ એમાં જણાશે. અભિન્ન સ્વાર મૂળ પાયો અહીંથી મળે. જ્ઞાન થી અભિન્ન, જ્ઞાનાત અભિન્ન સ્વરૂપ અંતર પતે. સુખ અભેદ છે અથવા જ્ઞાન નું રૂપ છે કે સુખ છે, જ્ઞાન સુખ રૂપે છે. તમે એમ કહો કે મેં ફલાણા ભાઈ ને જોયા, ફલાણી વ્યક્તિ ને જોયા, એનું કેવું રૂપ હતું એ ખબર નથી. એના જેવી વાત છે જ્ઞાન. જ્ઞાન તો જણાય છે પણ સુખ જણાતું નથી. બની શકે આમાં નિરાકુર પણ છે ને, એનું લક્ષણ છે આકુલતા રહી પ્રસાય પણ રહી. તમે એમ કહો છો કે સુખ નો અનુભવ નથી, પણ કસાય નો અનુભવ છે એમ તો કહો છો. કે જેના સદભાવ ઉપર છે એના અભાવ નું જ્ઞાન નથી થઈ શકતું. કસાય નું જ્ઞાન કેમ થાય છે? વધે છે, ઘટે છે. આ વધ્યો, આ ઘટ્યું એટલે આમાં દુઃખ વધ્યું, આમાં દુઃખ ઘટ્યું. જેમ દુઃખ ના વધવા ઘટવા સંબંધી જ્ઞાન થાય છે, તેમ દુઃખ ના અભાવ સંબંધી પણ જ્ઞાન થઈ શકવા યોગ્ય ન થઈ શકે એવું છે. પણ અહીં તો અસ્થિ છે જ્ઞાન માં, જ્ઞાન છે ને એ અસ્થિ રૂપે છે. જેમ કસાય અસ્થિ રૂપે છે એમ જ્ઞાન અસ્થિ રૂપે છે. બહુ સરસ વાત અહીંયા એ છે કે જે જ્ઞાનમાં જ્ઞાન ને રાગનું જુદાપણાનું જ્ઞાન કરેલું છે, અને જે બંનેની અસ્થિ છે એક બરાબર છે અને એનું જ્ઞાન જે જ્ઞાન કરેલું છે એમ તો નથી. બંને હાજર છે, બંને મોજૂદ છે, અને એમ કહે છે કે તપાસ શું લઈને એકમાં દુઃખ છે ને એકમાં સુખ છે. સુખ નથી અને સુખ ને જોવાની વાત જ નથી. સુખ પણ છે અને દુઃખ પણ છે. હવે તું હળવો થઈને ધીરો થઈને એ બંને વચ્ચેના તફાવત ને તું ઓળખ, જાણ. બસ આમાં આત્મજ્ઞાન થાય છે. આ વેદજ્ઞાન માંથી આત્મજ્ઞાન થાય છે. આખા સમયસારમાં વેદજ્ઞાન 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 કરાવવા માટે જ આખો સુરત અસંભ ને આ નીકળ્યા છે. કોઈ વાત જ એવી નથી. અનાદિના અજ્ઞાનની જીવને જ્ઞાન થવાનું કારણ શું છે? અરે તિરંતને જ્ઞાન થાય છે એનું કારણ શું છે? અઢી જીવની બહાર પંચમ ગુણ સ્થાન વર્તી છે અત્યારે તિરંત અસંખ્ય તિરંત હોય છે. એક બે પાંચ પચીસ પચાસ લાખ કરોડ અબજ અબજો ના અબજો છે. અસંખ્ય એટલે સંખ્યાથી પાર લેવું પડે. એને અસંખ્ય કહેવાય છે. પંચમ ગુણ સ્થાન વૃત્તિ છે કે ચોથું ગુણ સ્થાન ઉપરાંત જેને આત્મસ્થિરતા તો વિશેષ પ્રાપ્ત કરી છે કે જેટલી વિતરાગતા સર્વાર સિદ્ધિના અહમ ઇન્દ્રોને સર્વાર સિદ્ધિના ઇન્દ્રોને નથી. એ તો બધા ઇન્દ્રો છે, ત્યાં કોઈ કોઈની ઉપર નીચે નથી. એને નથી તો એથી વધારે તો વિતરાગતા ને આત્મસ્થિરતા છે. ક્યાંથી એને જોઈ બે બંને ચીજ મોજૂદ ન હોવાનું તો કલ્પના કરવી પડે.
કેમ સીધો સામાન્ય નું અવલંબન નથી લેવડાવ્યું ભેજ્ઞાન છે પવિત્ર આપ્યું છે. આશ્રય તો ત્રિકાળીનો કરવાનો છે, બરાબર છે કે એક પર્યાય એક સમય ની પર્યાય રહીત જે છે, બરાબર છે. પણ એ એક સમય ની પર્યાય રહીત નું જ્ઞાન રાગ ને જ્ઞાન ના જુદા પણ થી થાય છે. ત્યાં સુધી એને ત્રિકાળી નું જ્ઞાન થતું, ત્યાં સુધી એને ત્રિકાળી નો આશ્રય થતો. એટલે દ્રવ પર્યાય નું ભેદ જ્ઞાન નહીં કરાવતા સીધું, દ્રવ પર્યાય નું ભેદ જ્ઞાન નહીં કરાવતા રાગ ને જ્ઞાન નું જે ભેદ જ્ઞાન કરેલું છે એની પાછળ કારણ એ છે કે જીવ ને સ્વભાવ વિભાવ ની કલ્પના કરવી પડે નહીં. મોઢું હૈયાત હોય તો જ એને એનું વાસ્તવિક જ્ઞાન થાય. ગેરહાજર હોય, અપ્રગટ હોય તો એને એની કલ્પના કરવી પડે. આત્મા ધ્રુવ અપરિણામી આવો 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 જોઈએ. બે મુજબ છે કે જેના ઉપરથી સ્વભાવ અને વિભાવ નું જ્ઞાન થાય અને સ્વભાવ નું જ્ઞાન થાય તે જ ત્રિકાળી નું જ્ઞાન છે. ત્યાંથી ત્રિકાળી જે જૂનું છે એમ હાજર છે, પ્રગટ છે. એ તો સંદર્ભની ભાષા મૂકી ને છે કે શ્રીજ્ઞાન તે આત્મા છે એમ કરીને વાત લીધી છે. કારણ એ છે કે શ્રીજ્ઞાન ને આત્મા કહી દીધો છે. હા, વેગ છે એ વિધિ ગુણનું પરિણામ છે. એમાં જેટલો વેગ છે અથવા જોર આવે છે, બળ આવે છે, એને આત્મબળ કહેવામાં આવે છે. પૂર્ણા થાય છે, પ્રેરણા થાય છે, એ જે પ્રકાશ છે એ વિધિ ગુણનો પર્યાય છે. પણ એને કઈ ભેદથી એના લક્ષણથી જાણવાની કોઈ જરૂર નથી. એ જ્ઞાન લક્ષણ થી આખો આત્મા ઓળખાય જાય છે. ઓળખવાનું પ્રયોજન છે, વ્યક્તિને પણ ઓળખવાનું પ્રયોજન છે. એનું નાક કેટલું નમણું છે એનું પ્રયોજન છે. ઓળખો છો એટલે વાત પૂરી છે, પૂરી થઈ ગઈ, પ્રયોજન ફિક્સ થઈ ગયું છે. પછી એની લંબાઈ ચોડાઈ માપવાનું કારણ રહેતો એ પ્રયોજન નો વિષય નથી રહેતો. ઠીક છે જાણવા મળે તો, બાકી પ્રયોજન નો વિષય રહેતો પ્રયોજન થી મતલબ છે. જીવને વગર પ્રયોજન ની વેદ પણ વાતમાં ખરેખર જીવને રસ નથી. તેમ છતાં વગર પ્રયોજનની વાતમાં રસ લે કે એને મૂર્ખાઈ ગણવામાં આવે છે. સીધી વાત છે કે નહીં? નવો નવો માણસ દુકાને વેપાર કરવા બેઠો હોય તો એને શીખડાવે, પણ એની હારે તો ભાઈ ભી ગરાજ માલ લેવાનો નથી. એની હારે લગ કરીને ટાઈમ કરવા બગાડે છે. એ હાથો ગરાજ છે અને એના ઉપર ધ્યાન દે ને એટલું એને શીખવવું પડે. કેટલું તો શીખવવું પડે કે નહીં? ભાઈ તારા પ્રયોજન નો વિષય છે, એના ઉપર તું તારા લક્ષ્મ એટલું કેન્દ્રિત કર તો પ્રયોજન ની સિદ્ધિ થાય. અને મિત્ર પ્રયોજન ની સિદ્ધિ થશે કરવા છતાં તે ઇન્દ્રિય દ્વારા વિષય કરતો નથી. અને જે પ્રસન્ન છે, પ્રસન્ન જે ધમકાવેલા તે બધા પ્રસન્ન વિષય જ ધમકાવેલા છે. કે જે સ્વ અને પરિ બે ભેદોમાં સમાઈ જાય છે તે બધા તેમને અતિન્દ્રિય જ્ઞાન અવશ્ય દેખાય. અતિન્દ્રિય અમૂર્ત પદાર્થોને પણ દેખે છે. મૂર્ત પદાર્થોમાં પણ જે અતિન્દ્રિય ઇન્દ્રિય ગોચરનો હોય એ સૂક્ષ્મ પર્યાય પ્રાપ્ત હોય એને પણ દેખે છે. એ ઉજ્જવળ પ્રમાણે અતિન્દ્રિય છે, ઇન્દ્રિય ગોચર નથી. અથવા સૂક્ષ્મ પર્યાય પ્રાપ્ત એવા એક સાથે ઘણા પરમાણુઓનો સ્કંદ કાર્મણ વર્ગના વગેરે એ પણ અતિન્દ્રિય છે. મૂર્તમાં પણ અતિન્દ્રિય છે, મૂર્ત પદાર્થો છે. પેલા બધા વિષય જે છે અતિન્દ્રિય જ્ઞાનના, એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય અમૂર્ત છે. કારણો આકાશ ધર્માસ્થિ કાય ધર્માસ્થિ કાય બીજા જીવો પોતે બધા મૂર્તમાં પણ જે અતિન્દ્રિય છે, રૂપી છે, મૂર્ત છે, ઉદ્ગળ છે, તો પણ જે અતિન્દ્રિય છે અને જે પ્રસન્ન એટલે ગુપ્ત છે, ગુપ્ત સ્થળે પડેલા છે તે બધા એને કે જે સ્વ અને પરે બે ભેદમાં બધા સમા જાય છે. પોતે અને પોતાના સિવાયના મૂર્ત અમૂર્ત બધા તેમને અતિન્દ્રિય જ્ઞાન અવશ્ય દેખે. અતિન્દ્રિય જ્ઞાન છે એમાં બધા વિષય થઈ જાય છે. કોઈ ઘણા ઘણા આમ દૂરનું બાકી રહેતો નથી. હવે બધાનો વિસ્તાર કરે છે, એ શું કહું લીધું ને, એને વિસ્તાર થઈ છે. અમૂર્ત એવા જે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરે મૂર્ત પદાર્થોમાં પણ અતિન્દ્રિય એવા જે પરમાણુ વગેરે, પરંતુ મૂર્ત પદાર્થો સુગળ છે, ઉદ્ગળ થયેલ મૂર્ત પદાર્થ છે, એમાં પણ અતિન્દ્રિય અને ઇન્દ્રિય ગોચર થાય એ બે પ્રકારની પર્યાય ધારણ કરવાવાળા પરમાણુઓ છે. તથા દ્રવ્ય પઠન ધંગા એટલે માં ચાર ભેદ લીધા, દ્રવ્ય ક્ષેત્રકારને ભાવ. કોઈ દ્રવ્યથી પ્રસન્ન છે એટલે ગુપ્ત છે, એવા જે કાળ વગેરે, કાળ છે, કાળ ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ અને બીજા જીવો એ બધા દ્રવ્યથી ગુપ્ત છે. દ્રવ્ય અપેક્ષા એ ગુપ્ત એવા જે કાળ ધર્માસ્થિ કાય વગેરે, ક્ષેત્ર પ્રસન્ન એવા જે અલોક આકાશના પ્રદેશ વગેરે એ ક્ષેત્રથી પ્રસન્ન છે. દૂર દૂર દૂરમાં ઢંકાયેલું છે. કાળે પ્રથમ એવા જે અસાંપ્રતિક પર્યાયો ઉત્પન્ન થયેલા એવા જે પર્યાયો તેને અસાંપ્રતિક, સાંપ્રતિક એટલે તાત્કાલિક, વર્તમાન હોય એને સાંપ્રતિક કહેવામાં આવે છે, અવર્તમાન હોય તેને અસાંપ્રતિક કહેવામાં આવે છે. વર્તમાન કાળને એવા ભૂત ભવિષ્યના કાળથી પ્રસન્ન છે, કાળ દ્વારા એ ઢંકાયેલા છે. તથા ભાવે પ્રસન્ન એવા જે સ્થૂળ પર્યાયોમાં અંતરલીન સૂક્ષ્મ પર્યાયો, અંદર અંતર્મગ્ન સ્થૂળ પર્યાયોમાં અંતરલીન એવા સૂક્ષ્મ પર્યાયો તેને ભાવે પ્રસન્ન કહેવામાં આવે છે. તે બધા એનું કે જે સ્વ અને પર એ બે ભેદોથી વિભક્ત છે તેમનું સ્વ અને પરમાં બધા આવી જાય છે. ખરેખર તે અતિન્દ્રિય જ્ઞાનને દ્રષ્ટાપણો છે, અર્થાત તે બધા એને અતિન્દ્રિય જ્ઞાન દેખી લે. અતિન્દ્રિય જ્ઞાનની પ્રશંસા કરે છે ને, આ વાત છે. એમાં કઈ જાણવું બાકી રહેતું કારણ કે તે અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ છે, એનો સ્વભાવ છે એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ સ્વભાવ હોવાથી પર તમામને જાણી લઈએ છે, બધા ભેદોથી જાણી લઈએ છે. શૈલી બહુ સારી છે, વિષય સાદો છે કે અતિન્દ્રિય જ્ઞાન બધાને જાણે છે, પ્રત્યક્ષ હોવાથી બધાને જાણે છે, તેથી તે પ્રશંસનીય છે. કેટલો વિષય છે પણ પોતાના આત્મિક ભાવોને વધારે વ્યક્ત કરતા કરતા આ વાતને કહે છે. જેને અનંત શક્તિનો સદભાવ પ્રગટ થયો છે એવા
ચૈતન્ય સામાન્ય તેની સાથે અનાદિ શિર સંબંધ વાળા એક જ અક્ષ નામના આત્મા પ્રતિ જે નિયત છે, અર્થાત વિજ્ઞાન આત્માને જ વળગેલું છે, આત્મા દ્વારા જ સીધું પ્રવર્તે છે. આમ પર પદાર્થો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જણાય છે એટલે જ્ઞાન પરને વળગેલું છે એમ તો બિલકુલ છે. જેને અનંત શક્તિનો સદભાવ પ્રગટ થયો છે, પોતાની અનંત શક્તિ જેને વ્યક્ત થઈ ગઈ છે, અનંત શુદ્ધિ, અનંત શુદ્ધિનો સદભાવ જેને પ્રગટ થયો છે, પૂરેપૂરી શુદ્ધિ જેને થઈ ગઈ છે, ક્યાંય અશુદ્ધિ રહી નથી. અને ચૈતન્ય સામાન્ય સાથે અનાદિ સિદ્ધ સંબંધ વાળા એક જ અક્ષ નામના આત્મા પ્રતિ જે નિયત છે, આ પ્રત્યક્ષ કેમ છે એમ કે છે, પ્રત્યક્ષમાં પ્રતિ અને અક્ષ, પ્રતિ વત્તા અક્ષ એવા બે શબ્દો છે. પ્રતિ એટલે નિયત, જેના સન્મુખ થવું, જેના પ્રત્યે આપણે નથી કહેતા, તમારું કોના પ્રત્યે વલણ છે એમ આપણે નથી પૂછતા. પ્રતિ એટલે તરફ, દિશા સૂચક છે. અક્ષ એટલે આત્મા એમ કે છે, અક્ષ નામ આત્માનું છે, આત્મા તરફ જેનું વલણ છે, આત્મા પ્રત્યે જે નિયત છે, ખોડાયેલું છે, રોકાઈ ગયું છે, એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એ જ્ઞાનનું સ્વરૂપ છે એમ કે છે, પ્રત્યક્ષ પણ એ જ્ઞાનનું સ્વરૂપ છે. બહુ વાત લીધી છે, આ તો એવું છે કે જે આત્મા તરફના વલણ દ્વારા જ કંઈક સમજાય છે, બાકી સમજાવો મુશ્કેલ છે. જ્ઞાન તે વળી પ્રત્યક્ષ કેવું હશે એમ કહે, મારા પ્રત્યક્ષ જ્ઞાન કેવું હશે કે ભાઈ પ્રત્યક્ષ એટલે આત્મા પ્રત્યે જેનું નિયતપણું છે, અક્ષ નામના આત્મા પ્રતિ જે નિયત છે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન પ્રત્યક્ષ, પ્રત્યક્ષ કરો, પ્રત્યક્ષ કહ્યું છે ને, કેવળ જ્ઞાન તો થાય તીધીની વાત, સીધી એમ કે છે. પણ અહીંયા જ્યાં આત્મા પ્રત્યે જ્યાં આત્મ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે ત્યારે સ્વરૂપ પ્રત્યક્ષ પણ શું છે, સ્વરૂપનું નિજ સ્વરૂપનું સ્વરૂપ પ્રત્યક્ષ પણ શું છે એ તો અહીંયા પ્રથમ જ અનુભવમાં જ્ઞાનમાં આવે છે. આ લાઈન છે, શું કહે છે, કે જેને અનંત શુદ્ધિનો સદભાવ પ્રગટ થઈ ગયો થયો છે, એ કેવું જ્ઞાન થઈ ગયું છે ને, કોઈ અશુદ્ધિ રહી નથી, એવા ચૈતન્ય સામાન્ય સાથે અનાદિ સંબંધ વાળા એક જ અક્ષ નામના આત્મા, ચૈતન્ય સામાન્ય સાથે જેનો અનાદિ સિદ્ધ સંબંધ છે, કોનો, આત્માનો. આત્મા કયો કે ચૈતન્ય સામાન્ય કયો, ને ચૈતન્ય સામાન્ય કયો એટલે આત્મા. એવા આત્મા પ્રત્યે જે નિયત છે એટલે એના પ્રત્યે જેનું વલણ છે, અથવા જે જ્ઞાન એવા એ આત્માને વળગેલું છે, અથવા એ આત્મા દ્વારા આત્મામાં સીધું પ્રવર્તે, આ કેન્દ્રીય જ્ઞાનનું વર્ણન કરે છે અને ઓળખાવે છે. શું તો ભાવ બહુ કહે છે. અને જે ઇન્દ્રિયાદી અન્ય સામગ્રી શોધતો આવું જ્ઞાન પોતાની જાણન ક્રિયાની પ્રવૃત્તિ અર્થે ઇન્દ્રિય વગેરે સાધનને શોધતું એને આંખ જોઈએ, એને કાન જોઈએ, એને નાક જોઈએ એવું છે એમ કે છે, તેમ એને પ્રકાશ જોઈએ, સૂર્ય ઉગવો જોઈએ કે લાઈટ થવી જોઈએ પણ જેને છે, એ પોતે જ એનલાઇટિંગ સર્ચ લાઇટ છે, પોતે જ એનલાઇટિંગ છે. એને લાઈટ આપવાની જરૂર નથી, બધાને લાઈટ આપે છે. આ છે, આ છે, સૂર્ય છે, કોને પીણું? બત્તી નો પ્રકાશ છે એમ જાહેર કોણ ક્યાં થયો? જ્ઞાન માં થયું છે. એને લાઈટ આપવાની નવી જરૂર નથી. શું પણ કયો ને, કઈ પ્રશ્ન હોય કયો તો ભાઈ, શરૂઆતમાં શું કહો? શું પણ શરૂઆત પુસ્તક વાંચવામાં શરૂઆતમાં આંખની જરૂર પડે, પણ આત્મા આત્મા વાંચવામાં શરૂઆતમાં આંખની જરૂર પડતી અને પુસ્તક માં ક્યાંય આત્મા નથી. એ તો કયું શાસ્ત્ર જ્ઞાન છે, એટલે શાસ્ત્ર ને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન છે, તે જ ક્ષણે દુઃખ નું કારણ. રવિવારે નહોતા ને, બાર ગામ ગયા હતા, રવિવારે બહુ સરસ ગાથા આવી હતી પરમાત્મા પ્રકાશ ની બીજા ભાગ ની 75 નંબર ની ગાથા છે. એમાં સ્પષ્ટ વાત કરી છે, એનું જે શાસ્ત્ર જ્ઞાન છે, કે જે શાસ્ત્ર ને અવલંબીને થાય છે, આંખ દ્વારા જે પ્રવર્તે છે, એ તો તે જ ક્ષણે દુઃખ નું કારણ છે. એવું શાસ્ત્ર નું જ્ઞાન તે જ ક્ષણે દુઃખ નું કારણ છે, પરંપરા એ પણ એ દુઃખ નું કારણ છે. પછી તો ગુરુદેવ વિસ્તાર બહુ કર્યો કે એમ આંખ દ્વારા ભગવાન દેખાય સાક્ષાત, પ્રતિમાજી ની પણ સાચા તો પણ એ દુઃખ નું કારણ છે. તકલીફ પડે એવું છે કે નહી? સાત ભાવ દેખાય એમ કે હોય તો પણ હોય એને દેખાય ને, હોય દેખાવું
દેખાય
ઇન્દ્રિય થી પાછો વાળો હટાવો, એટલે
પાછો વર્તમાન દુઃખ કેવી રીતે
સૂક્ષ્મ વિષય એટલો છે કે જેટલો પણ એ પરનો આશ્રય થાય છે ત્યારે જ્ઞાન ખેંચાય છે એ બાજુ. જેમ કોઈ પણ શરીરના એક અંગને ખેંચે, જે આ કાન ખેંચો તો શું થાય? દુઃખ થાય છે ને. એમ જેટલું તે જેનો સ્વભાવ અંતર્મુખ ઠરવાનો છે, શાંતિમાં શું થાય છે કે ઉપયોગ અંતરમાં ઠરતો 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 શાંતિને લીધે છે અંતરમાં ખરીને. એના બદલે આમ જે ખેંચાય છે એ એને ઝાટકો વાગે, પણ એને એને એનો અભ્યાસ અવલોકન હોવો
જોઈએ.
એ તો પછી ત્યાં તો કર્મબંધન થાય છે ને. વર્તમાન તે જ ક્ષણે દુઃખનું કારણ છે. સૂક્ષ્મ વિકલ્પ નો શાસ્ત્ર નો અનુસરીને વિકલ્પ થયો એ તો સ્થૂળ છે, એ તો ઘણો સ્થૂળ વિકલ્પ છે. સ્વામે ભગવાન બિરાજમાન હોય ને એના પ્રત્યેનો ઉપયોગ જાય એ પણ ઘણો સ્થૂળ વિકલ્પ છે. વંદન પૂજન ભક્તિ નમસ્કાર જે
સાથે
કલ્પના કરે છે, દુઃખમાં જૂઠમાં છેતરાય ત્યાં પણ અંતરના ભેદ જ્ઞાનમાં જયારે રાગ ને જ્ઞાન ને જીવ જુદા ઓળખવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને પેલા ખ્યાલ આવે છે કે આવો જે ભેદ જ્ઞાન સંબંધી નો વિકલ્પ નો ઉત્થાન છે એ પણ જ્ઞાનમાં નથી, એનું નામ જ્ઞાન છે. એમાં આ રાગ જુદો, આ જ્ઞાન જુદું, એમ બે વચ્ચેના સ્વભાવ વિભાવ ને ઓળખવા પ્રત્યે એનો જે વિકલ્પ, એ પણ ખરેખર જ્ઞાનમાં નથી. એવું જયારે એને જ્ઞાન ભાસે છે ત્યારે એ વિકલ્પ પણ એને દુઃખરૂપ લાગે છે.
સૂક્ષ્મ છે તો પણ એને એ વિસ્તૃત લાગે છે. એવું જેનું એકાંત થર્મું એવું જેનું સ્વરૂપ છે, એકાંત થર્મું પૂરેપૂરું થર્મું એકદમ પૂર્ણ શાંતિથી થર્મું એવું જેનું સ્વરૂપ છે એની પાસે આકુલતાનો કોઈ અંશ છે એની સાથે સુસંગત થતો વિરુદ્ધ જાય છે, વિસંગત થાય છે, સુસંગત થતો નથી. એ તત્વ જ્ઞાન છે, એને તત્વજ્ઞાન કહ્યું છે. બારમા શાસ્ત્રો મોઢે આવડી જાય એને તત્વજ્ઞાન કહ્યું. તત્વ તાકુત જેમાં જે પણ છે તેનું તે પણ એના ભાવમાં જણાય ત્યારે એને તત્વજ્ઞાન કહેવામાં આવ્યું છે. તેનું જ્ઞાન તે પણ નું જ્ઞાન તે તત્વજ્ઞાન છે. ખબર નથી પોતાની એટલે ત્યાં લાગે છે સગવડ બધી જોઈએ. સગવડ થી સુખ છે એ જે છે કે ફૂલ બહુ મોટી થાય છે અને એ ફળ નું એ ભૂલ નું ફળ પણ ભોગવ્યા વિના તારે ચાલશે ત્યારે ભલે કદાચ તને તારા ખ્યાલમાં એ વાત ન આવે તેથી કાંઈ એનું ફળ તને તારે ભોગવવાનું બાકી રહેશે. ઝેર ખાધા પછી મરવાનું બાકી રહેશે. ખાધા ભેગો ભલે તું ન મર્યો પણ હવે તે ખાધું છે એટલે મરીશ નહીં એવું કંઈ કે એ વાત તો બની શકે હું નહીં. એ વાત છે બરાબર. મોટી ભૂલ છે તેમ ચાર ઝેર ખાધા પછી તાત્કાલિક ખબર ન પડે મીઠું ઝેર હોય તો પણ નાડું તૂટવા માંડે ત્યારે ખબર પડે કે આ કઈ ગડબડ મોટી થઈ ગઈ. મોટો રાજા ધીરાજ પુણ્યના ઉદીમાં એને કઈ ખબર પડે નહીં છે કોઈ એમ કે ત્યાં 50 દરવાજા નો ઓરડો હોય તો 50 જણ આવે અંદર થી જી હજુર જી હજુર જી હજુર ફરમાવો અંદાતા ફરમાવો અંદાતા એમ કે આયુષ પૂરું થાય અને એક જ સમયમાં સીધો નીચે જાય પાર્લામેન્ટમાં રાડ નાખે રાડ સાંભળનારો તું દુઃખ નહીં દુઃખમાં ચીસું નાખે રાડ નાખે તો ચીસું ચીસે ચીસ નાખે કુંભ માંથી ઉત્પન્ન થાય છે ને બિલ 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 કે બિલ માંથી ઉત્પન્ન થાય છે. આપડે આવે છે ને કુંજો કુંજા આકારના બિલ હોય મોઢું હાંકડું નીચે પોળો નીચે ઉત્પન્ન થઈ જાય પોળા ભાગમાં પછી બહાર નીકળે હાંકડા ભાગ થી એટલે ત્રાસે ત્રાસ ને ચીસે ચીસ નાખે ચીસ નાખે એટલે માંડે બીજા મારવા માંડે તને ખબર નતી ત્યાંનું ફળ શું આવશે જીવડાવ માટે નથી ભૂલી ગયો છે ખાલી બધો અનુભવ થઈ ગયો
એ જિંદગીમાં પૂરો ગરીબ હોય મારી મારી ખાતો હોય પછી સંગત થઈ જાય ભૂલી જાય
મન્ય સામગ્રીને શોધતું નથી અતિન્દ્રિય જ્ઞાન જે અનંત શક્તિના સદભાવને લીધે અનંતતાને બેહદપણાને પામ્યું છે એટલી જ એની શક્તિ છે. એવા તે પ્રત્યક્ષ જ્ઞાનને જેમ દાયાકાળ દહન ને અતિક્રમતા નથી, અગ્નિ ને બળવાયોગ્ય એવા પદાર્થો ઉલ્લંઘન કરી શકતા નહી, પરખી લે છે અગ્નિ, તેમ જ્ઞાકારો જ્ઞાન ને નહી અતિક્રમતા હોવાથી યથોક્ત પ્રભાવ ને અનુભવતું ઉપરયુક્ત પદાર્થ ને જાણતું એને કોણ રોકી શકે, જ્ઞાન ને કોઈ રોકી શકતો અર્થાત કોઈ ન રોકી શકે, આથી તે અતિન્દ્રિય જ્ઞાન ઉપાધે, આ કારણે અતિન્દ્રિય જ્ઞાન ને ઉપાધિ માનવામાં આવે.